તારીખ 12/11/1982, શ્રી પરમાગમસાર, બોલ નંબર 105 અને 106 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 20.
બાર અંગના જ્ઞાનને પણ સ્થૂળ જ્ઞાન કહ્યું છે કે જે બાર અંગનું જ્ઞાન લેખું લખાય નહીં, ભણ્યું ભણાય નહીં, સાંભળીને કહી શકાય નહીં, છતાં એ જ્ઞાનને સ્થૂળ કહ્યું છે. એનો વિસ્તાર જુઓ તો એને લખવામાં કોઈ પહોંચી શકે નહીં, કોઈ ભણવા બેસે તો એની જિંદગી ટૂંકી પડે, ગમે એટલી લાંબી હોય તો સાગરોપમના આયુષ હોય તો ટૂંકી પડે. 150 વર્ષવાળાનો તો કાંઈ હિસાબ કિતાબ લાગુ પડે એમ નથી, પણ કરોડો અબજો વર્ષના આયુષ હોય તો ભણવામાં ટૂંકા પડે. લેખું લખાય નહીં, ભણ્યું ભણાય નહીં, ક્રમથી પદ્ધતિથી, અને સાંભળીને કહી શકાય નહીં. એ બાર અંગનું જ્ઞાન સાંભળવા મળે તો એને કહી શકાય નહીં એટલી ધારણા ન રહે, અથવા કહેવાનો એટલો સમય ન રહે. એટલું વિસ્તારવાળું હોવા છતાં એ એનો વિસ્તાર બતાવ્યો. બાર અંગના જ્ઞાનનો વિસ્તાર ઘણો છે, કેમ કે એક એક વિષયનો એક એક ગુણ સંબંધીનો એમાં ઘણું વિજ્ઞાન રહેલું છે. ભૌતિક વિજ્ઞાન એટલું છે, આધ્યાત્મિક વિજ્ઞાન એટલું છે, ક્ષય દ્રવ્યનો વિષય એટલો છે. વર્તમાન ભૌતિક વિજ્ઞાન તો એની પાસે કક્કો બારાખડી છે, લોકો જેને બહુ વિકાસ કહે છે એ કાંઈ નથી. એવું એક એક વિષયના, ઉદગળના એક સ્પર્શના વિષયમાં, એક રસના વિષયમાં, એક સ્વરના વિષયમાં, બીજા એના પછી યાંત્રિક તાંત્રિક ગણો તો કંઈક થઈ જાય છે, પણ એટલું બધું વિસ્તારવાળું છે બારનું જ્ઞાન કે જળ ચેતનના વિષયમાં એનો વિસ્તાર, લેખું લખાય નહીં, ભણ્યું ભણાય નહીં, સાંભળીને કહી શકાય નહીં, છતાં એ જ્ઞાનને સ્થૂળ કહ્યું છે. આમ છે, કિંમત ઉડાડી દીધી કે એવા જ્ઞાનની કોઈ કિંમત નથી. જગતના બાહ્ય દ્રષ્ટિ જીવોને કદાચ કિંમત આવે, ઓહો કેવું જ્ઞાન છે, કેવું જ્ઞાન છે, ઘણું જ્ઞાન છે, ઘણું જ્ઞાન છે. જ્ઞાનીની દ્રષ્ટિ અને લૌકિક દ્રષ્ટિ બે વચ્ચે પૂર્વ પશ્ચિમ જેટલું અંતર છે. શ્રીમદજી એક જગ્યાએ લખે છે, લૌકિક દ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિ વિશે પૂર્વ પશ્ચિમ જેટલું અંતર છે. લોકમાં જેની મહત્તા અને મોટાઈ ગણાય છે, એ મહત્તા અને મોટાઈ જીવને ભાવમાં ઉત્પન્ન થાય, લોકના લોકો લોકોને સાથે સાથે લોકજીવોની સાથે સાથે ભવભ્રમણનું કારણ થાય, એનાથી ભવભ્રમણ વધે છે. મટવાનો તો કોઈ પ્રશ્ન રહેતો નથી. દ્રષ્ટાંત બાર અંગનો લીધો છે ગુરુદેવશ્રી, કે બીજી બધી વાત તો એક બાજુ રહો, પણ બાર અંગનું જ્ઞાન સ્થૂળ જ્ઞાન છે. જે સમ્યક દ્રષ્ટિને જ હોય, મિથ્યા દૃષ્ટિને તો 11 અને 9 પૂર્વનો હદ છે. હા, 11 અને 9 પૂર્વ સુધીની હદ છે, બાકીના 5 પૂર્વના 14 પૂર્વનું 12મું અંશ હોય. પૂર્વ નવ ભણેલો પણ જો જીવને જાણ્યો નહીં, એમ કહ્યું ને, એ 9 પૂર્વ એટલે 11 અંગ વત્તા 9 પૂર્વ, 11 એના પેટામાં આવી ગયું, એ નથી થતું છે. એમાં જીવનું જ્ઞાન રહી જાય છે. દસમા પૂર્વથી એ શરૂ થાય છે જીવનું જ્ઞાન, દસમા પૂર્વથી શરૂ થાય છે. સમયસર એમાંનો અંશ છે, સમયસર એમાંનો અંશ છે, એટલે ગજબનો વિષય રહી ગયો છે. પ્રયોજનની દ્રષ્ટિએ તો એ ગજબનો વિષય થઈ ગયો, બહુ મોટા પુણ્ય કહેવાય. એ વિષય સમક્ષ આવ્યો કુંદકુંદ આચાર્ય જેવા સમર્થ આચાર્યની કૃતિ. પાછું એ વિષયમાં નિમિત્તે પડ્યા છે કુંદકુંદ આચાર્ય. વર્તમાનમાં ગુરુદેવ કહે છે કે આ બધું જ્ઞાન સ્થૂળ જ્ઞાન છે, એ જ્ઞાનની કોઈ કિંમત નથી. જે જ્ઞાન રાગને ભિન્ન પાડીને પર્યાયને ભગવાન બનાવે છે એવી શૈલી છે. જે જ્ઞાન રાગને ભિન્ન પાડીને અનાદિથી એકત્વ ગ્રંથિએ ગૂંથાયેલો રાગ, બંધાયેલો રાગ, જડાયેલો રાગ એને ભિન્ન પાડીને પર્યાયને ભગવાન બનાવે છે, પવિત્ર બનાવે છે. સમ્યક પ્રકારે પર્યાયને પવિત્ર બનાવે છે, પર્યાયને ભગવાન બનાવે છે, પવિત્ર બનાવે છે. પર્યાયને ભગવાન બનાવે છે, પૂતે તો છે જ ભગવાન, પર્યાયને ભગવાન બનાવે છે. તે જ્ઞાનને ભગવતી પ્રજ્ઞા કહે છે. આયા એને ઉપમા આપી કે એ જ્ઞાન ભગવાન બનાવનાર જ્ઞાનની પર્યાય ભગવતી પ્રજ્ઞા છે. જે શુદ્ધોપયોગ થાય છે પ્રથમ સમ્યક દર્શનમાં, જે શુદ્ધોપયોગ થાય છે એ કેવળ જ્ઞાનનું બીજ છે. કેવળ જ્ઞાન ત્યાંથી જન્મ પામવાનું છે. જગતના બીજડા તો વાયવા ઉગે અને ન પણ ઉગે. જગતમાં બીજ વાવે છે ને, એને તો સાનુકૂળ સંયોગો મળે તો ઉગે, ને કદાચ સાનુકૂળ સંયોગોમાં પણ ન ઉગે. શુદ્ધોપયોગનું બીજ એવું છે કે કેવળ જ્ઞાન થાય થાય ને ઉગે છે. આમ છે, આ બાજુ એક ક્ષણનો શુદ્ધોપયોગ અનંત ભવ ભ્રમણના નાશનો છેદક છે. એ જ શુદ્ધોપયોગ બીજી બાજુ વસ્તીથી જુઓ તો કેવળ જ્ઞાનનો ઉત્પાદક છે. આમ છે, એક શુદ્ધોપયોગ એક છે ને કામ બે કરે છે. અસ્તિ નાસ્તિથી લ્યો તો અનંત ભવને છેદે છે આ બાજુથી, બીજી બાજુ કેવળ જ્ઞાનને ઉત્પન્ન કરશે. કેમ કે સર્વજ્ઞ શક્તિને અનુભવીને સર્વજ્ઞ શક્તિના આધારે શુદ્ધોપયોગ પ્રગટ્યો છે. જે શુદ્ધોપયોગ પ્રગટ્યો છે એ સર્વજ્ઞ શક્તિના આધારે પ્રગટ્યો છે, એટલે સર્વજ્ઞપણો એમાંથી પ્રગટ થઈ જશે, થયા વિના રહેશે. તેથી જે જ્ઞાન રાગને ભિન્ન પાડીને પર્યાયને બનાવે છે, ભગવાન બનાવે છે, તે જ્ઞાનને ભગવતી પ્રજ્ઞા કહીએ. એ જ્ઞાન પરમ આદરણીય છે, એ જ્ઞાન પવિત્ર છે, એ જ્ઞાન પૂજ્ય છે, આત્માને હિતકર છે. આત્માને એ હિતકર છે. એ સિવાયનું જ્ઞાન દ્રવસૂતને અવલંબીને પ્રવર્તનારું જ્ઞાન પણ આત્માને હિતકર નથી. કેમ કે પરસન્મુખ છે, પરસત્તા અવલંબનશીલ છે, દ્રવસૂતને અવલંબનારું છે એવું જ્ઞાન. બાર અંગનું જ્ઞાન હોય તો પણ એ બાર અંગના જ્ઞાનનો અધ્યાત્મના પ્રકરણમાં નિષેધ છે. રાગનો આદર છે એ તો પ્રશ્ન જ નથી, પણ જ્ઞાનના પર્યાયને લાગે વળગે છે ત્યાં સુધી. જે જ્ઞાનનો પર્યાય બાર અંગના દ્રવસૃતને અવલંબીને પ્રવર્તે છે, ગણધર ભગવાનનો પ્રવર્તે, એ ગણધર ભગવાનના પરિણમનમાં એનો એમાં નિષેધ છે. પોતાના જ પરિણમનમાં એમને નિષેધ છે. જે જ્ઞાન અંતર્મુખ થાય છે અને ભગવાન આત્માને ગ્રહે છે, અભેદપણે વેદે છે, ખરેખર તો એની હયાતીને એમ વેદનમાં પકડવાની છે. અસ્તિત્વનો જે વિષય છે, આત્માના શુદ્ધ અસ્તિત્વનો જે વિષય છે, એ શુદ્ધ અસ્તિત્વમાં તો એના અનંત ગુણ રહેલા છે, અનંત ગુણનો વૈભવ છે. એને પ્રત્યક્ષ કરીને પ્રગટપણે એનું વેદન કરવું, એ રીતે એને ગ્રહવું, એ રીતે સત્તાને ગ્રહવું, એમ સત્તાનું વર્ણન છે. એ દ્રષ્ટિકોણથી સત્તાનું નિરૂપણ છે. માત્ર સત્તા કેવી છે એના જાણપણાની સાથે તો દ્રવ્ય સ્વરૂપ તો એ તો કહે છે, એ તો દ્રવ્ય સ્વરૂપનો વિષય થઈ ગયો. જાણપણું તો પરસત્તાને અવલંબીને થાય છે કે આવું છે, આવું છે, આત્મદ્રવ્ય આવું છે. બાર અંગમાં એ વાત આવી કે આત્મદ્રવ્ય કેવું છે, પણ એ આત્મદ્રવ્ય દ્રવ્યશ્રુતના અવલંબને જાણવા જતા એ સત્તાનું ગ્રહણ વેદન પૂર્વક ગ્રહણ જે અંતર્મુખપણામાં આવવું જોઈએ એ પરિસ્થિતિનો એમાં અભાવ વર્તે છે. તેથી તેનો પણ એમાં નિષેધ છે કે એ દિશામાં જીવે આગળ વધવા યોગ્ય નથી. લાલચંદભાઈએ પ્રશ્ન પૂછ્યો તો શરૂઆતમાં સોગાનીજીને શરૂઆત પરિચયમાં આવ્યા પહેલે બીજે દિવસે કે આમનો વિષય દ્રષ્ટિ પ્રધાન આટલો બધો આવે છે તો કોઈ શાસ્ત્ર વાંચ્યું છે અત્યારે તાજેતરમાં? કયા શાસ્ત્રના વાંચનનું ઘોલન આમને ચાલે છે? એટલે પ્રશ્ન પૂછો કે અભી ઇન દિનો મેં આપ કોણ સા શાસ્ત્ર કા સ્વાધ્યાય કરતે હો, એવો એક પ્રશ્ન પૂછો છે આમાં 645 પાછળ. તો કે શાસ્ત્ર પઢને કી આદત નહીં રહી. ઠીક, ફલાણું શાસ્ત્ર પઢું છું એમને નિયમ સાર વાંચું છું માટે આમ કહું છું, એમને શાસ્ત્ર પઢને કી આદત નહીં રહી. એટલું કહીને અટક્યા નહીં, એક બીજી વાત કરી દીધી એમને. બહુ વિચક્ષણ હતા એ રીતે. ઓર ને મુજે ક્ષોભમ બઢાના હૈ, શું કહ્યું સાથે સાથે કે શાસ્ત્ર પઢવાની આદત નથી એટલે શાસ્ત્ર અત્યારે હું વાંચતો નથી. કોઈ શાસ્ત્ર અત્યારે અધ્યયનમાં ચાલુ નથી વાંચવાનું, પણ મારે શાસ્ત્ર વાંચીને ક્ષોભમ વધારવું નથી એમ કહીને એમ ધ્યાન ખેંચું કે લોકો જે શાસ્ત્ર વાંચે છે કે સાંભળે છે એમાં જે એને ક્ષોભમ વધારવાનો જે ભાવ છે, જે અભિપ્રાય છે, જે વલણ છે, એ અનુચિત છે. એ આત્માને ઉચિત નથી, અનુકૂળ નથી, એ પ્રતિકૂળ છે. અભિપ્રાય તો ચોખ્ખો વિપર્યાસ છે. ક્ષોભમ વધારવાનો અને જાણપણાનો જાણપણો વધારવાનો અભિપ્રાય એ તો ચોખ્ખો જ્ઞાનનો જ વિપર્યાસ છે, જેને વિપરીત અભિનિવેશમાં સમાવેશ મળે છે. એ વિપરીત અભિનિવેશનો પ્રકાર છે ક્ષોભમ વધારવાનો અભિપ્રાય. જ્ઞાનનો વિપરીત અભિનિવેશ છે. અને જ્યાં સુધી વિપરીત અભિનિવેશ હોય અથવા વર્તે ત્યાં સુધી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ન થાય. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનને કોઈ બાધાકારક હોય તો જ્ઞાનનો વિપરીત અભિનિવેશ, જ્ઞાનનો વિપરીત અભિનિવેશ ટળતા સમ્યક દર્શન થાય છે. એ વિના સમ્યક દર્શન થતું નથી. તેથી નવતત્વનું જ્ઞાન વિપરીત અભિનિવેશ રહિત નવતત્વના જ્ઞાનને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. એ જ્ઞાન પ્રધાન શ્રદ્ધાનું કથન છે. એ શૈલી જ્ઞાન પ્રધાન શ્રદ્ધાના કથન. એક બીજી જગ્યાએ પણ એમને કહ્યું છે કે જ્યારથી એમ જાણવા મળ્યું કે કેવળ જ્ઞાનમાં લોકાલોક જણાઈ જશે, ત્યારથી શાસ્ત્ર વાંચીને બીજું જાણવાનો અભિપ્રાય ખલાસ થઈ ગયા, બંધ થઈ ગયો. શાસ્ત્ર વાંચીને વધારે જાણવું એ ક્યાં પ્રશ્ન છે? આ જે સ્વરૂપનું ગ્રહણ થાય છે, જે અંતર્મુખ પ્રત્યક્ષનું જે વેદન છે, એ વેદનમાં પડ્યો રહે. જીવ જેટલો વેદનમાં સ્વસંવેદનમાં પડ્યો રહે, બસ એટલું જ કેવળ જ્ઞાનનું ઉત્પાદક કારણ છે. એમાંથી જ શક્તિ, આત્મશક્તિ વધે છે. આત્મશક્તિને વધવાનું કારણ ખરેખર તો પુરુષાર્થનું કારણ એ જ્ઞાન છે. જ્ઞાન છે, જ્ઞાનને નેતા કહ્યો છે. સર્વગુણોમાં જ્ઞાન છે, નેતા સમાન છે, જે સર્વગુણને દોરે છે એમ કહેવાય છે. કેમ એમ છે કે જેટલો સુસ્પષ્ટપણે અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં અંતર્મુખ જ્ઞાનની શક્તિ વડે આત્મા ગ્રહાય છે, એટલો જ પુરુષાર્થ વધે છે. જેને જેમ પુરુષાર્થ વધે છે, એમ વધુ ને વધુ આત્મા સુસ્પષ્ટપણે ગ્રહણ કરવામાં આવે છે. આમ સામે સામે એન્ટ્રી પડે છે. જેમ માણસને શક્તિથી કામ કરે તો પૈસા કમાય, ને પૈસા કમાય તો ઓર શક્તિ વધે, એમ જેટલો જ્ઞાનના સ્વસંવેદનમાં રહે ને સુસ્પષ્ટપણે સ્વરૂપને ગ્રહે, જે જ્ઞાન અંતર્મુખી જ્ઞાન, એટલું જ પુરુષાર્થનું જોરથી ઉત્પાદક થાય છે. ને જેટલો પુરુષાર્થ વધે છે, એટલું જ્ઞાન પાછું વિકાસ પામે છે. આમ સામે સામા બંને ગુણ એકબીજાને નિમિત નિમિત્તિક રીતે નિમિત્ત પડે છે. કહે છે કે જે જ્ઞાન રાગને ભિન્ન પાડીને, જે રાગથી ભિન્નતાનો વિષય છે, ભેદ જ્ઞાન પર્યાયને ભગવાન બનાવે છે, તે જ્ઞાનને ભગવતી પ્રજ્ઞા કહે છે. તે જ્ઞાન સૂક્ષ્મ જ્ઞાન છે. સ્થૂળ સૂક્ષ્મનો ભેદ વિચારીએ, પ્રતિપક્ષ લઈએ. બાર અંગના જ્ઞાનને સ્થૂળ જ્ઞાન કહેવામાં આવે છે, અગિયાર અંગના જ્ઞાનને નહીં. બારે બાર અંગના જ્ઞાનને સ્થૂળ જ્ઞાન કહે છે. તો એની અપેક્ષાએ જે અંદરનું ભગવતી પ્રજ્ઞારૂપ સ્વરૂપને ગ્રહણ કરવાવાળું જે જ્ઞાન છે, એ જ્ઞાનને સૂક્ષ્મ જ્ઞાન કહેવામાં આવે છે. સ્થૂળ સૂક્ષ્મના સામે સામે લઈએ, કેમ કે પેલું સ્વવિકલ્પાત્મક છે, બાર અંગ ભી વિકલ્પ હે આવે છે. રાજમલજી તેરના કલાક બાર અંગ પણ વિકલ્પ છે, અને સમ્યક દ્રષ્ટિને તેને ભણવા માટેની કોઈ અટક નથી. અટક એટલે બંધન નથી કે એને શાસ્ત્ર ભણવું જોઈએ. શાસ્ત્ર ભણે અને સમ્યક દ્રષ્ટિ ન થાય, એટલે શાસ્ત્ર ન ભણે અને સમ્યક દ્રષ્ટિ થાય. એટલે એને કોઈ પ્રતિબંધ એના માટે છે કે તમારું બંધન છે, તમારે શાસ્ત્ર તો વાંચવું જ પડશે, એના માટે કોઈ અટક રહેતી નથી. એવું જે અંદરમાં ભાવ જ્ઞાન પ્રગટ્યું, ભાવશ્રુત જ્ઞાન પ્રગટ્યું, એ સૂક્ષ્મ છે. અંદરમાં જે રાગની સંધિને તોડે છે, અને પર્યાયમાં ને પર્યાયમાં જ્ઞાનને રાગ હોવા છતાં રાગથી જુદું પડીને નિરાળું થઈને પ્રવર્તે છે, ભિન્ન થઈને પ્રવર્તે છે, જુદું ને જુદું પડતું તરીને ચાલે છે, તરીને પરિણમે છે, એ જ્ઞાન છે, એ સૂક્ષ્મ જ્ઞાન છે. એ બહારના બહિર્મુખ જ્ઞાન ગમે તે પ્રકારનું હોય, બાર અંગ તો સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત લઈ લીધો, એ બધું સ્થૂળ જ્ઞાન છે એની પાસે. તે પર્યાયને ભગવાન બનાવે છે. જો ગુરુદેવે તો એવો વિષય સ્પષ્ટ કરીને મૂક્યો છે કે એક વચનની અંદર જાણે બાર અંગનો સાર મૂક્યો, એક વચનમાં બાર અંગનો સાર મૂક્યો. રાજમલજી આ જ જગ્યાએ કહે છે કે શુદ્ધાત્માનો અનુભવ છે એ જ મોક્ષ માર્ગ છે. બાર અંગનું જ્ઞાન વિકલ્પ છે, એ મોક્ષ માર્ગ નથી. આ શુદ્ધાત્માનું જ્ઞાન તે મોક્ષ માર્ગ છે, અને એ મોક્ષ માર્ગે જીવનો મોક્ષ થાય છે, બીજા માર્ગે જીવનો મોક્ષ થતો નથી. અને ગુરુદેવ શું તો કહેતા, હાલતા ચાલતા આ વાતો તો થતી. સાથે ઘણી વાર આતા મારવામાં હોય કે બાર અંગનો સાર શું એમ કે હાલતા ચાલતા ઉભા રહી જાય, ગોલન ચાલતો હોય. બાર અંગનો સાર શું કે શુદ્ધ ઉપયોગ થવો તે બાર અંગનો, સ્વાનુભૂતિ તે બાર અંગનો સાર છે. જ્ઞાન તો એવું હજી કોઈની પાસે છે નહીં, શાસ્ત્ર જ્ઞાનના પણ ઠેકાણા નથી, એમાં પણ ગોટાળા અને છબડા. શાસ્ત્ર અનુસાર પણ જાણપણું ન હોય, પણ પદ્ધતિ બુદ્ધિથી કેટલોક વિષય કોઈ કથનમાં આવે અને કંઈક ભાષાનો યોગ હોય તો લોકોને વ્યામો થાય. ભાઈ બહુ સરસ, બહુ સરસ. અહીં તો કહે છે કે એ તો પ્રશ્ન નથી, વાણી તો એકદમ જડની પર્યાય છે, પણ બહિર્મુખ જ્ઞાન જડની પર્યાય છે. વાણી તો જડની પર્યાય છે, પણ બહિર્મુખ જ્ઞાન છે એને જ્ઞાન કહેતા, એની કિંમત નથી તો વાણીની કિંમત કરે. એ બાળક બુદ્ધિ જેવો છે, બાલાનામ પશ્યંતી લિંગાઃ, જે બાહ્ય ચિહ્નોને જુએ છે એને ભગવાન જ્ઞાનીની દ્રષ્ટિમાં એને બાળક કહેવામાં આવે છે. તત્વદ્રષ્ટિ જીવ તો સૂક્ષ્મ શ્રદ્ધાન અને સૂક્ષ્મ જ્ઞાન અંતર્મુખ શ્રદ્ધાન જ્ઞાનને વિષય કરે છે. જ્ઞાન કેમ કે એ તત્વનો વિષય છે, સૂક્ષ્મ એ કોઈ તત્વનો વિષય નથી. અન્યાય થી ઉપાર્જન કરેલી લક્ષ્મી, બળાત્કાર થી લાવેલી સ્ત્રી સમાન લાંબો સમવખત ટકશે નહીં. કોઈ સ્ત્રીને જોર જુલમ થી ઘરમાં લઈ આવે તો તક મળતા એ ભાગી જાય છે, કેમ કે એને આવવું નથી. જોર જુલમ થી રાખવામાં આવે તો તક મળતા એ છટકી જાય છે, રહે જ નહીં, એને રહેવું નથી. પરંતુ ધણીના ગુણ પ્રેમથી આકર્ષાયેલી સ્ત્રી ગુણવાન પતિ હોય તો એના ઘરમાં રહેવા ચાહે છે અને સાથે રહેવા ચાહે છે. એ દ્રષ્ટાંત છે, લોકોને ઘરગથ્થુપણે પણ સમજાયું દ્રષ્ટાંત છે. તેમ ન્યાયથી ઉપાર્જિત લક્ષ્મી લાંબો વખત ટકી રહેશે, એક લૌકિક નીતિ નિયમનો વિષય છે. લોકો એમ કહેતા કે તમારે કાનજી સ્વામી બધી અધ્યાત્મની વાત કરે છે, પણ લૌકિક ન્યાય નીતિની વાત પણ કરવી જોઈએ, તો કરતા નથી. એવું નથી, એ અધિકાર ચાલે ત્યારે એ વાત પણ એવી આવે બરાબર કે અસર કરી જાય. તેમ ન્યાયથી ઉપાર્જિત લક્ષ્મી લાંબો વખત ટકી રહેશે, જે ન્યાય સંપન્નતાથી. આમ તો લક્ષ્મીનું વર્તમાન ઉપાર્જન છે, એ વર્તમાન પરિણામ તો એમાં માત્ર નિમિત્ત તરીકે જોવામાં આવે છે. વર્તમાન પ્રયત્ન ખરેખર તો એ પૂર્વકર્મનો ઉદય છે. એથી તો લોકોને સમાધાન થતું નથી કે અરે આ પાપી માણસ દારૂ પીએ, ફરમાટી ખાય અને અનેક પ્રકારના અનૈતિક જીવનને જીવનમાં પડ્યા હોય, એવા માણસોની પાસે પૈસા છે, પ્રમાણિક માણસો, સજ્જન માણસો, સાદા સરળ નૈતિક જીવન ગુજારનારાઓને તકલીફ છે, લોકોને સમાધાન થતું નથી. આવું તે હતું છે, આ તે કાંઈ ભગવાનના ઘરનો ન્યાય છે, પણ હવે ભગવાન તો અમથો કાંઈ પડતો નથી એમાં. લોકો એ ભગવાન ને ઈશ્વર કરતા માન્યો છે એટલે પછી ભગવાન ઉપર પણ થોડો દ્વેષ એને આવે છે કે આવું તો તારે કરાતું છે, આ તો કઈ અમારી સામાન્ય માણસોની બુદ્ધિ કામ ન કરે એટલી નહીં હોય ભગવાનમાં એમ વિચાર થઈ ગયો એને ઘડીભર માટે તો. પણ એ એમ છે નહીં, એને ભગવાનની કલ્પના કરી છે એ જૂઠી છે, એવો તો ભગવાન નથી. એ તો રાગ દ્વેષ રહે છે ને કાંઈ કરવાનો પ્રશ્ન એને માટે છે નહીં. પણ વર્તમાન સંયોગો સંયોગ અને વિયોગ વિયોગ જે કાંઈ પ્રકાર છે તે પૂર્વકર્મને લઈને છે, એ કોઈ વર્તમાન પ્રયત્નનું ફળ છે એમ નથી. સાનુકૂળતા જોઈને વર્તમાન પ્રયત્ન ઉપર નિમિત્તનો ઉપચાર આવે છે, પણ એ જ પ્રયત્નથી જો વિપરીત પરિણામ આવે તો એને નિમિત્ત પણ લાગુ પડતું નથી. કોઈ માણસ વેપાર કરે ત્યારે પૈસા કમાવાનો હેતુ છે, કમાય તો એના પ્રયત્નને નિમિત્ત કહેવાય છે, અને તે જ પ્રયત્ન કરતા ખોવે ત્યારે એને શું નિમિત્ત કહેવું, ત્યારે એને નિમિત્ત પણ લાગુ પડતું નથી, કેમ કે હેતુથી વિપરીત ફળ આવ્યું છે. એટલે એમ કે એના ભાગમાં નહીં ને, એને મહેનત તો ઘણી કરી પણ એના ભાગમાં નહીં. એમ વર્તમાન પ્રયત્ન એ કોઈ ખરેખર સંયોગ વિયોગનું કારણ છે
નહીં,
પણ એ વિષયથી જગતના જીવો અજાણ્યા છે એટલે લોકોને સમાધાન થતું નથી કે આવું કેમ. ન્યાયવંત ને નીતિવંત ને દુઃખ પડે છે અને અન્યાય વાળાને સુખ થાય છે, લો એને માનેલું સુખ છે કે નહીં એ બીજો વિષય છે, પણ બહારના સાધનો સાધન અનુકૂળતાઓના સાધનોની સંપન્નપણું જોવે છે એને સુખી માને છે. કહે છે કે એ પણ ટકશે નહીં, કેમ કે વર્તમાનના જે પાપના પરિણામ છે એ પાપના પરિણામ એના સંચિત પુણ્યને પણ ઠૂંકાવશે અને પાપનો ઉદય એને આવ્યા વિના રહેશે નહીં. નીતિ તે કપડા સમાન છે અને ધર્મ તે દાગીના સમાન છે. કેવો સરસ વાત લીધી, આ નૈતિક વિષય છે, લૌકિક નીતિનો વિષય છે. નીતિ તે કપડા સમાન છે, કપડાં પહેરે ને પછી દાગીના પહેરે તો ઠીક લાગે, કપડાં પહેર્યા વિના કોઈ દાગીના પહેરે તો કાંઈ એને શુભા આપે નહીં. વળી કપડાં ખરીદવાની શક્તિ ન હોય એમ કહે કે મારી પાસે દાગીના ખરીદવાની શક્તિ છે એ વાત માની શકવા જેવી નથી. શરીર ઢાંકવાની જેને શક્તિ નથી એટલા વસ્ત્ર ખરીદવાની શક્તિ નથી, એમ કે હીરાના દાગીના ખરીદવા હું ઝવેરી બજારમાં જાઉં છું મુંબઈ તો એ હાસ્યાસ્પદ છે, બની શકે હું. એમ જેને નીતિનું ઠેકાણું નથી એ એમ કહે કે અમે ધર્મ કરવા નીકળ્યા છે એ વાત કોઈ રીતે સંમત થાય. સામાન્ય રીતે એને કઈ આધાર ન લેવાય કે જ્ઞાનીને પણ આમ થાય છે. નીતિમાં સામાન્ય રીતે સત્યને વળગવાનો જીવનો જે પરિણામ છે, માનો કે પછી એ જીવથી અનિતિ થાય અસત્ય થાય તો એને અંદરમાં ડંખ થાય છે, એને દુઃખ થાય છે, એ પ્રકારને છોડી દેવાનો એને સતત ભાવ ચાલે છે, એનો પશ્ચાતાપ ચાલે છે, એનું દુઃખ ચાલે છે, એની વેદના આવે છે, એ બધો પ્રકાર થાય છે. કેમ કે જ્યાં સુધી મોહનો પરિણમન છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ, ચારિત્ર મોહ તો ઠેઠ ઉપરના ગુણ સ્થાન સુધી છે, બરાબર. દર્શન પરિત્યાગ ન કરે ત્યાં સુધી તો લૌકિક પ્રસંગોમાં જીવનું રહેવું થાય છે. સર્વ સાવધ યોગનો ત્યાગ કરે ત્યારે જ એને દીક્ષા અંગીકાર કરે ત્યારે જ એને એ બહારનું છૂટે છે. ત્યારે પણ કેટલોક મોહ તો પ્રવર્તે છે પણ એની બાહ્ય પ્રવૃત્તિ રહેતી નથી, એટલો મંદ સંજલન કસાય છે એટલે મંદ રહે છે. પણ પાંચમા ચોથામાં એમાં પાંચમાં આમાં જગન્યમાં ઉત્કૃષ્ટમાં પાછો નથી રહેતો, કેમ કે ત્યાં પણ એની ત્યાગ દશા આવી જાય છે. જગન્ય દશા છે પાંચમી છઠ્ઠી પ્રતિમા સુધી લગભગ, ત્યાં સુધી કેટલોક પ્રકટ પ્રસંગ બની શકે છે, એટલે એના પરિણામ આવી શકે છે. ચારિત્રમોના દર્શનો સહિત વાળાને તો કહેવાની જરૂર નથી કે આવી શકે છે જેને જેવો ઉદય, પણ એનો આધાર ન લેવાય કે આપણે તો હજી મુમુક્ષુ છીએ માટે થાય જ ને એ પ્રશ્ન હોય શકે. જેને પરિપૂર્ણ નિર્દોષ થવું છે આમ શરૂઆત છે, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે. જેને પરિપૂર્ણ નિર્દોષ થવું છે, સંપૂર્ણ નિર્દોષ થવું છે, એનો શરૂઆતમાં પ્રવેશ થશે. એ ભાવનાવશ દોષ આવી જાય તે બીજો વાત છે, અને દોષ આવે અને સંમત કરે તે સાવ જુદી વાત છે, એનો નિષેધ આવવો. પ્રથમથી સૂક્ષ્મ દોષ કે સ્થૂળ દોષ, મોટો દોષ કે નાનો દોષ, સર્વ દોષોનો નિષેધ. જ્યાં નિર્દોષ માર્ગ છે, વિતરાગ માર્ગ છે, ત્યાં સર્વ દોષોનો નિષેધ છે. ક્યાંય પણ એક પણ દોષનો આદર છે એ માર્ગમાં નથી, એ સિદ્ધાંત છે. અપવાદ ગમે તે હોઈ શકે, પણ સિદ્ધાંત છે, એ સિદ્ધાંત છે. અપવાદથી સિદ્ધાંત ફરતો નથી, સિદ્ધાંત અપવાદને તોડનારો છે. પણ અપવાદ થાય તેથી કોઈ સિદ્ધાંત ફરે છે એમ હોઈ શકે એ પરિસ્થિતિ. એટલે ન જ થાય એ પ્રશ્ન નથી, થાય તો પણ આ પરિસ્થિતિ આવી ઘટે છે સહજપણે કુદરતી રીતે, તો જ એને નિર્દોષ થવાની ભાવના છે એમ કહી શકાય. અને એ ભાવના હોય એ જ મોક્ષ માર્ગમાં આવવાનો અધિકારી છે. નિર્દોષતાની ભાવના વિનાનો અથવા દોષનો પણ આદર કરનારો એને તો મોક્ષ માર્ગમાં પ્રવેશનો જ અધિકાર નથી. તેથી મુખ્યપણે એ વિષય છે. એટલે બહારમાં સ્થૂળ લૌકિક અનિતિ કરે એ તો પ્રશ્ન જ રહેતો નથી. 105 106 જેટલું દોષ તરફ જાય તે બાલ વીર્ય છે. રાગ માત્ર દોષ છે, વ્યવહાર લૌકિક અનિતિ તો વ્યવહારિક દોષ છે, સ્થૂળ દોષ છે અથવા ઘણો દોષ છે, એનો તો પક્ષપાત કરવાનો સવાલ જ નથી. અને પક્ષપાત કરે તો કોઈ ઠેકાણું રહેતો નથી, એ તો કોઈ ઠેકાણું જ નથી. પોતાના દોષનો પક્ષપાત કરે કે કોઈ દોષ કરે તેનો પક્ષપાત કરે તો એનું તો કોઈ ઠેકાણું જ નથી. પરંતુ થોડો પણ રાગ, રાગ માત્ર એનો નિષેધ કરવાનો છે, કેમ કે એનાથી ભિન્ન પડવું છે. અંતરંગમાં એનો નિષેધ શું ચીજ છે એની રાગની મલિનતા સમજાયા વિના કોઈ રીતે નિષેધ આવી શકે એવું નથી. કેટલો સતત નિષેધ હોય છે ભેદ જ્ઞાનની પ્રક્રિયામાં, કેટલો સતત રાગનો નિષેધ હોય છે, સૂક્ષ્મ રાગ ક્યાં તો ઉત્પન્ન થાય છે ત્યારે રાગ મટે છે અને શુદ્ધોપયોગ પ્રગટ થાય છે, જેને સમ્યક દર્શન કહે છે. એની સંબંધમાં એમ કહે છે કે દોષની અંદર કોઈ ઉત્સુકતા આવે, રસ આવે, એનું ચિહ્ન શું, એનું લક્ષણ શું, કે દોષિત પરિણામમાં રાગના પ્રકારમાં, રાગના કાર્યમાં જે કાંઈ રસ આવે છે ત્યાં એનો પુરુષાર્થ એ બાજુ વિશેષ ટળે છે. એને વીર્યની સ્ફૂર્ણા કહેવામાં આવે છે. એવું જે દોષ પ્રત્યે જે રીતે ઉત્સાહિત વીર્ય થાય છે, જેને રસ પડે છે, તેને જ્ઞાની બાળ વીર્ય કહે છે. એ બાળક જેવો છે, બાળ બુદ્ધિ જેમ, બાળકને હિત અહિતની ખબર નથી તેમ આ જીવને પણ પોતાના અહિત કરે એવા પરિણામમાં ઉત્સાહિત વૃત્તિ રહે છે. એ એમ સૂચવે છે કે એ પણ બાળક છે, પોતાનું જ અહિત છે, એની અંદર એને રસ આવે છે, હોશ આવે છે, પુરુષાર્થને વધારે જોર આપે છે, ત્યાં જોર કરે છે. એને ભગવાન બાલવીર્ય કહે છે, બાળક બુદ્ધિ છે. અને વીર્યનું જેટલું વલણ ગુણ તરફ જાય, પુરુષાર્થ ગુણ પ્રમોદ એમ લીધો છે ને, ગુણ તરફ જેને ઉત્સાહ આવે છે, ગુણમાં જેને રસ પડે છે, ગુણથી પ્રગટ થતા સુખમાં જેને રસ છે, દોષથી પ્રગટ થતા કહેવાતા સુખમાં જેને દુઃખ લાગે છે, એ કહેવાતું સુખ છે, લોકો જેને સુખ કહે છે, ખરેખર સુખ નથી, તેને પંડિત વીર્ય કહેવામાં આવ્યું છે. એ જ્ઞાનીનું પુરુષાર્થરૂપ પરિણમન છે, એને જ્ઞાન પ્રગટ થશે એમ કહે છે. આ પુરુષાર્થ વિષયક બોલ છે. પુરુષાર્થના વિષયમાં આમ કહે છે ભગવાન. માણસ એમ કહે કે આટલા મોટા મોટા કામ કર્યા, આટલું ઘણું કામ કરે છે, અને આટલું કામ કર્યું એ બધું દેખાય છે, પણ ભાઈ એ કામમાં માધ્યમ શું હતું? કે રાગની પ્રવૃત્તિ, દોષની પ્રવૃત્તિ. જેટલા કોઈ જગતના કાર્યો છે એ તમામમાં તો મુખ્યપણે અશુભ ઉપયોગ, અશુભ રાગની પ્રવૃત્તિ છે. ક્યાંક ક્યાંક સદાચારરૂપ પરિણામમાં શુભોપયોગરૂપ શુભરાગની પ્રવૃત્તિ છે લૌકિકમાં. અને એ સિવાય આ બાજુ આવે ધર્મના ક્ષેત્રમાં તો પણ બહુ ભાગ શુભરાગની પ્રવૃત્તિ છે. એ તમામ રાગ માત્ર દોષ છે. વિતરાગ માર્ગનો કોઈ મુખ્ય મુદ્દો હોય તો આટલો છે કે જીવ રાગને એટલે અનાત્માને ઓળખે અને રાગ રહિત એવા આત્માને ઓળખે. બરોબર, રાગ રહિત એવા જ્ઞાનને ઓળખે કહો, રાગ રહિત એવા આત્માને ઓળખે એમ કહો, અને રાગને ઓળખે. રાગને અને આત્માને ઓળખીને જુદા પાડે, જુદા પાડે એટલે જુદે જુદા અનુભવ કરે, એટલે જ્ઞાનમય પણે પોતે પોતાને અનુભવ કરે, અને રાગ તે કાળે ઉત્પન્ન હોય તો પણ પોતે પોતા સ્વરૂપે નથી, ખરેખર નથી, એને નથી અનુભવ કરે, ત્યારે એને અલૌકિક પુરુષાર્થ કર્યો એમ કહેવામાં આવે છે. એને પંડિત વીર્ય અહીંયા કહેવામાં આવ્યું છે. કેમ કે ગુણ તરફ ગયેલો પુરુષાર્થ છે, ગુણનો વિકાસ કરનારો એ પુરુષાર્થ છે, એટલે ગુણના વલણ વાળો પુરુષાર્થ થઈ ગયો. દોષ અને દુઃખ છે એ અભેદ છે, દોષ અને દુઃખ છે તે અભેદ છે, અવિનાભાવી છે, ન હોય સાથે ન હોય એવું બને નહીં. લોકોમાં એમ કહે છે કે ભાઈ અત્યારે પાપ કરે એનું ફળ એ આવતા ભવમાં કે ભવિષ્યમાં ભોગવશે, પણ એ તો એના કર્મનું ફળ જે આવે છે એ તો જળમાં આવે છે. ખરેખર તો પ્રત્યેક પરિણામનું ફળ તે જ કાળે મળે છે, સુખ અથવા દુઃખરૂપ. જેમ ધર્મનું ફળ તે જ કાળે સુખરૂપ, આનંદરૂપ, શાંતિરૂપ છે, એ જ રીતે અધર્મના પરિણામનું ફળ દુઃખરૂપ તે જ કાળે છે. પાછળથી છે એમ છે નહીં. ધર્મનું ફળ એ રોકડું છે અને અધર્મનું ફળ પણ રોકડું છે, પણ એને સમજતા નથી લોકો. અને પૂજે ઉદયને જ આત્મા માન્યો છે, ઉદયાધીન પ્રવૃત્તિ છે જગતના જીવોની, ને ઉદય ને જ આત્મા માન્યો છે, એટલે ઉદય ને જોવે છે કે આને શું ઉદય આવ્યો, અને એ ઉદય નું ફળ એને ભોગ્યું, એને એના કરેલા કર્મ નું ફળ ભોગ્યું એમ કહેવામાં આવે છે. એ સ્થૂળ કથન છે. સૂક્ષ્મપણે તો તે જ કાળે આકુલતા થાય છે. જેટલો જીવ દોષ કરે પારમાર્થિક રીતે, જેટલો કોઈ દોષ કરે એટલું તેજ કાળે એને આકુલતા અને દુઃખનું પરિણમન હોય છે. ચાહે એને ખબર પડે કે ચાહે એને એ દુઃખની ખબર ન પડે. ખબર ન પડે એટલે દુઃખ નથી એમ કાંઈ નથી. બાળકને ખબર ન પડે ને કહી ન શકે કે મને પેટમાં અહીંયા દુખાવો છે, પણ એથી એને દુઃખ નથી એમ તો કહી શકાશે. અને દુઃખ થી ટેવાયેલો જીવ છે, મિથ્યાત્ની દશામાં દુઃખ થી ટેવાયેલો જીવ છે, અને ઘણો શક્તિશાળી છે, તેથી એને શક્તિ ઘણી છે ને. જીવમાં શક્તિ અનંત છે આત્મામાં. એટલે ઘણા દુઃખ થી ટેવાઈ જતા એને એ નોર્મલ થઈ જાય છે, સામાન્ય થઈ જાય છે. જે માણસ રહે છે ને ગટરના કિનારે રહે છે, તો દુર્ગંધથી ટેવાઈ જાય
છે,
એને ખબર ન પડે દુર્ગંધ છે કે નહીં એની એને ખબર ન પડે, એટલું એનું જીવન સામાન્ય થઈ જાય છે. જંગલમાં રહેતો હોય ત્યાં ટેવાઈ જાય, જ્યાં જે જે સ્થિતિમાં હોય ત્યાં ટેવાઈ જાય છે. એમ મિથ્યાતના પરિણમનમાં અનંત દુઃખ છે. કેટલું કહ્યું છે ભગવાને, અનંત દુઃખ છે, પણ એનાથી ટેવાઈ ગયેલો છે, જાણે એને કઈ ખબર નથી કે દુઃખ છે કે નહીં. જરાક અનુકૂળતા થાય તો એને એમ થઈ જાય હું સુખી થઈ ગયો, ભાઈ ફલાણા ભાઈ બે પાંદડે થઈ ગયા એમ કે છે. પેલા કઈ ખાસ નહોતું ને અત્યારે બે પાંદડે થઈ ગયા. હા, એમાં રાજી રાજી ને ખુશી. એ ગુરુદેવે લીધું છે અહીંયા 100 નંબરમાં. કેવો એ ખુશી છે કે ગાય ભેંસ વગેરે પશુની વિષ્ઠાના પોદળા મળે ને, જેમ સ્ત્રી ખુશી થાય છે. ગરીબ સ્ત્રી હોય છે, બળતણ માટે એક સારો પોદળો મળે તો રાજી રાજી થઈ જાય. ઓછા પરિશ્રમે ઘણું મળ્યું જાણે, એમ જરાક સરવૈયામાં ઠીક પડે અને ખુશી થઈ ગયું કે વાહ વાહ, આ વખતે તો ધાર્યા બાર આ વખત થઈ ગઈ. કે છે કે એ બે માં કઈ ફરક રહેતો, એક ધ્યાન ખેંચવા જેવી વાત આ બોલમાં એ છે કે તારો ઉત્સાહ છે, તારો રસ છે, એ ગુણ પ્રત્યે જાય છે કે દોષ પ્રત્યે જાય છે.
બરોબર,
એનું દિશા સૂચન ઉપર ધ્યાન ખેંચ્યું છે. દોષની જે દિશા છે પરિણામની, એના એ તમામ પ્રકારના વિભાવ રસનો એટલું સંચિતપણું છે જીવને, પરિણમન ત્યાં જ કરે છે ને, ઉપયોગને લબ્ધ, ઉપયોગમાંથી લબ્ધ, ઉપયોગમાંથી, કે એને તોડવા માટે એથી વિરુદ્ધ એવો વિતરાગ રસ જ્યાં સુધી ઉત્પન્ન થાય, જે શુદ્ધ ઉપયોગમાં થાય છે, ઘણી કેળવણીથી ઘણા પુરુષાર્થથી જે પ્રગટ થાય છે, એ સ્થિતિએ જીવ ન આવે ત્યાં સુધી એને કોઈ રીતે એમાંથી મુક્ત થવાનો અવસર આવતો નથી. પહેલામાં પહેલો ત્યાંથી મુક્તિની શરૂઆત થાય છે, અને એ મુક્તિનો ઉપાય છે, તેથી એને મુક્તિનો માર્ગ કહેવામાં આવે છે. એ પ્રથમ સમ્યક દર્શનથી વિતરાગતાની શરૂઆત છે, અને એ પ્રાપ્ત કરવા માટે એને રાગનો અભિપ્રાયમાં સમજણથી પહેલેથી જ નિષેધ કરવો પડે છે. અંતર બાહ્ય જેટલો કોઈ દોષ ને જેટલો કોઈ રાગ, રાગ માત્રથી હટવું અને શુદ્ધ જ્ઞાનરૂપ પરિણમન કરવું, એનો એને અસ્થિ નાસ્તિથી જે કોઈ કેળવણીનો પ્રકાર છે એ પ્રકારમાં એને સર્વ ઉદયની અંદર એ અભ્યાસે ચડવું પડે છે. એને ભેદ જ્ઞાનનો અભ્યાસ કહેવામાં આવ્યો છે. પૂજા ભક્તિ નો રાગ અને એ રાગ નો રસ એને બાલવીર્ય કહેવામાં દોષ છે. રાગ માત્ર દોષ છે. પૂજા ભક્તિ નો રાગ તો સ્થૂળ રાગ છે અને સ્થૂળ દોષ છે. પણ શુદ્ધાત્માનું પોતાના નિજ સ્વરૂપનું પરમપદનું પરમાત્મ તત્વનું જે સ્થૂળ સૂક્ષ્મ અંતર જલ્પરૂપ ચિંતન મનન ગોલન છે, જે ધ્યાનની પૂર્વ ભૂમિકા જેને ગણવામાં આવે છે, એ પણ રાગ છે અને એ પણ દોષ છે. ભેદ જ્ઞાની જીવ તેનાથી પણ હટે છે ત્યારે શુદ્ધ ઉપયોગમાં આવે છે. એમાં જ્યાં સુધી રોકાય છે, ચિંતનમાં પણ રોકાય છે, દ્રવ્યના સ્વભાવ સંબંધિત ચિંતન છે એને દ્રવ્ય સ્વભાવ કહ્યો છે. આત્મદ્રવ્યનો સ્વભાવ, ત્રિકાળી સ્વભાવ, એ સંબંધિત વિકલ્પ રૂપ ચિંતન છે અને તે પણ સૂક્ષ્મ છે. તો પણ એમાં જ્યાં સુધી રોકાવું થાય છે ત્યાં સુધી એને શુદ્ધ ઉપયોગ થતો નથી. સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગથી જેની હટવાની તૈયારી થઈ ગઈ, આમ જેમ ફળ પાકી જાય ને પછી લટકી શકે નહીં ઝાડ ઉપર,
તૈયાર થઈ ગયું
પાક્યું એટલે ખીર્યું, ઝાડથી પાકીને જે ખરે એને ચોંટાડવા કોઈ સમર્થ નથી, કોઈ સોલ્યુશન એનું મળ્યું નથી. કે હજી પણ એને રાખો, બહુ શોભા આપે છે આ ફળ, ઝાડ સાથે ઘણું શોભાયમાન રહ્યું છે, માટે એને ત્યાં ને ત્યાં રાખો કે નહીં રે, એ કાયમ રહી એવી ચીજ છે, પાકે એટલે ખરી એવી ચીજ છે. એમ વિકલ્પને પાકીને ખરવો જોઈએ, પાકીને એટલે એનો બરાબર કેળવણીથી એને નિષેધનો જે પરિપક્વ થવાનો તળવાનો જે પ્રકાર છે એ પ્રકારે એનો નાશ થાય છે ત્યારે શુદ્ધ ઉપયોગ પ્રગટે છે. એમ વિકલ્પથી ખસવાની પૂરી પાકટ જેની તૈયારી છે એને સ્થૂળ શુભરાગ ઈષ્ટ લાગે ને સારો લાગે ને એમાં એને એમ લાગે કે આ ભાવ માને સારો, એ પ્રશ્ન રહેતો નથી. એ સ્થૂળ અજ્ઞાનમાં એવું લાગે છે કે આ પૂજાનો ભાવ મેં બહુ સારો કર્યો, ફલાણો શુભરાગ થયો એ બહુ સારો કર્યો, પણ ખરેખર રાગ માત્ર છે તે વિતરાગતાના વિરુદ્ધ પક્ષમાં છે અને વિતરાગ માર્ગમાં એનો ક્યાંય આદર કર્યો
નથી.
એથી તો એમ કહેવાય છે કે શુભરાગ છે એ ધર્મનો અંચળો ઉડીને આવે છે, કેમ કે ધર્મના ધર્મમાં ધર્મી થયેલા જીવોને પણ શુભરાગ રહે છે, પણ એને ખબર નથી કે આ શુભરાગ એને ટળતો ટળતો રહ્યો છે, કે જે ટળીને સર્વાંશે ટળતા એ પરિપૂર્ણ વિતરાગ થઈ જશે. એને રહ્યો છે એટલે જાણે એને રાખ્યો છે ને રહ્યો છે એમ જાણે છે, એના અજ્ઞાનથી એને એમ જણાય છે. વસ્તુતા એ ટળતો ટળતો રહ્યો છે અને એ સર્વાંશે ટળીને વિતરાગ થઈ જવાના છે. પણ કોઈને કોઈ રીતે રાગની રુચિ રહે છે, એ જીવને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવા દેતી નથી. આ રાગનો શું વાંધો છે, આ તો પૂજાનો રાગ છે, આ તો શાસ્ત્ર સ્વાધ્યાયનો રાગ છે, આ તો ફલાણા કાર્યનો રાગ છે, ફલાણા કાર્યનો. કોઈ પણ રાગ છે તે રાગ છે અને રાગ છે તે દોષ છે. નવા દેહનું જન્મ મરણનું કારણ રાગ છે. વિતરાગતા એક જ જન્મ મરણ ટળવાનું કારણ છે. બસ આમ સીધો એનો ફેંસલો છે. ભાઈ ઘણી વાર પૂછે છે પણ પેલા હોય તો ખરો ને, શું ભાઈ ક્યારેક એ વાત કરે છે, હોય તો એ હોય તો ખરો એમ કરીને એને સ્થાપવો છે. જેને જ્ઞાની ઉથાપે છે એને તારે થાપીને શું કરવું છે, જ્ઞાનીની વિમુખ જવું છે કે તો તને જ્ઞાનીનો માર્ગ હાથમાં આવશે? જ્ઞાનીને માર્ગે ચડવા માટે. એટલે તો એમ કહે છે કે સત્પુરુષના વચનના આશયને વિશે, કે જે આશયની અંદર રહસ્ય છે, વિતરાગતાનું રહસ્ય છે, અને એ આશય વચનની અંદર પ્રગટપણે હોવા છતાં એના અપ્રગટપણે એનું સ્વરૂપ ઘણું છે, કેમ કે ભાવાત્મક છે ને, વચનમાં તો કથનચિત પ્રદર્શિત છે. તેથી એની ગંભીરતા સમજીને, કેમ કે એના ઊંડાણમાં પેટાળમાં રહેલો વિષય છે, સત્પુરુષના વચન ગાંભીર્યને અને વચનના આશયને સમજીને તેના કોઈ પણ વચનને લૌકિક આશયમાં ઉતારવા નહીં, એમ કીધું છે. સત્પુરુષના કોઈ પણ વચનને લૌકિક આશયમાં ઉતારવા નહીં, એટલે રાગ થાય. અને અહીંયા રાગ કરવાનો કયો છે, એવા આશયમાં કદી એને ન ઉતારવા. અલૌકિક એની અંદર રહસ્ય છે ને અલૌકિક ગાંભીર્ય છે, અને ગુણ પ્રગટવાનું કારણ છે સર્વત્ર તેવું જ તેનું અર્થઘટન કરવું, આમ છે. આ સત્પુરુષનું વચન છે કે એનું સર્વત્ર એવું જ અર્થઘટન કરવું કે જેને લઈને એ વિતરાગતામાં ઢળે. પણ રાગની પકડ થાય એવા એવો કોઈ પણ વચનનો ક્યારે અર્થ કરી શકાય નહીં.
105 નો બોલે બજો, 105 નો બોલે બજો લઈ જવું નહીં,
અર્થઘટન
કરવું નહીં. વિતરાગતા થાય એમ,
વિતરાગતામાં લઈ. ગુણદોષનો સવાલ છે, આ શુભ અશુભનો સવાલ નથી. લોકો અશુભને દોષ કહે છે અને શુભને ગુણ કહે છે. લૌકિક દ્રષ્ટિમાં જે ગુણદોષની પરિભાષા છે અને ગુણદોષની જે મર્યાદા છે, એ મર્યાદા અલૌકિક પ્રકરણમાં કામ ના આવે. વિતરાગ માર્ગ કે જે અલૌકિક માર્ગ છે, જે લોકોત્તર માર્ગ છે, એ માર્ગના વિશે તો રાગ માત્ર દોષ છે અને વિતરાગતા એક જ ગુણ છે બસ. એ વિતરાગતામાં આત્માના અનંત ગુણોનો ઉત્પાદ છે, અનંત ગુણોનો પ્રગટ પણ પરિણમન છે, અને એ રાગથી તદ્દન વિરુદ્ધ સ્વભાવી છે. એ માર્ગને સ્થાપ્યો છે, માર્ગને સ્થાપ્યો છે. એટલે જેટલું દોષ તરફ જાય, એક રાગના એક અંશ તરફ પણ તને ઉત્સાહ રહે, કરવા જેવું નથી. એ તને ગુણથી દૂર લઈ જશે, એમ કે છે. એ તને ગુણમાં નહીં લઈ જાય, પણ ગુણથી તને દૂર લઈ જશે. એ અજ્ઞાન વીર્ય છે, બાળ વીર્ય છે, અને ગુણ તરફ જેટલો ઉત્સાહ આવે, ગુણના પરિણમનમાં જેટલો પુરુષાર્થ કામ કરે, તેને અહીંયા પંડિત વીર્ય અથવા જ્ઞાનીનો પુરુષાર્થ કહેવામાં આવે. એ રીતે આ પુરુષાર્થનો વિષયનો ફૂલ છે.